જય મહારાજના શ્રીમુખની વાણી સ્વયં સુખ સાગર છે, સ્વયં સદગુરુ છે. સુખસાગર તેમાં ભળ્યા, સદગુરુએ બતાવ્યું જ્યાં ધામ. જેમ સમર્થ રામ રામદાસ દાસબોધ કર્યો, પોતાના મનને જ પોતે ઉપદેશ આપી રહ્યા છે, મનને શિષ્ય બનાવ્યું અને આત્મા પોતે સદગુરુ. એમ જય મહારાજે અહિયાં પોતાના શ્રીમુખની વાણીમાં સુખસાગર તેમાં ભળ્યા, જય મહારાજનું એક નામ છે, એની અંદર ભળી ગયા. ક્યાં? કે જ્યાં આદ્ય અક્ષર છે એ ધામ, જ્યાં રેરો છે ત્યાં મમો જાય. કહ્યું એ આદ્ય અક્ષર નું ધામ, આત્માનું સ્વરૂપ સુખસાગર તેમાં ભળી ગયા. અને પછી કહ્યું સુખસાગરે બતાવ્યું જ્યાં ધામ, સદગુરુએ બતાવ્યું જ્યાં ધામ. એટલે પોતે જ પોતામાં જ ભળી ગયા, પોતાનો જ પોતાના આત્માનો ઉપદેશ પોતાના મનને, કે ચાલ મન તું બહાર બીજું થઈને જુદું થઈને બહાર રખડે છે, આવ મારા પોતામાં ભળી જઈને મારા સ્વરૂપ તું બની જા અદ્વૈત. અદ્વૈત નો ભાવ આવ્યો તો પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ, પોતાના સ્વરૂપમાં જ વિલીન થઈ ગયા અને એની સાથે જ રમવાનું. આત્મરમમાણ જેને કહેવાય, પોતે જ પોતામાં રમ્યા કરે. એને બીજા કશાય ની, બીજા કોઈની, કોઈ ચીજ વસ્તુની જરાય જરૂર ન પડે. બસ આત્મા રામસ્ચ મુનયો, પોતાના આત્માની અંદર જ રમ્યા કરે. એનું નામ આત્મારામ. રામ શબ્દનો અર્થ છે કે જે રમ્યા કરે સતત પોતાનામાં, આત્માની અંદર, એનો અર્થ છે રામ. તો સદગુરુએ આ સાધન આપ્યું, સાધનનો અનુભવ આપ્યો, અનુભવની સ્થિરતા આપી અને એ સાધનનો સાર પણ આપ્યો. અને ત્યાર પછીથી જે મહારાજે પોતાના શ્રીમુખે અનુભવની વાત કહી કે આટલે સુધી પહોંચ્યા પછી શું કરવાનું, કે થઈએ ગંભીર દિલ દરિયે. આપણા પોતાના દિલમાં, અંતઃકરણમાં. અને જુઓ જે મહારાજે આજ્ઞા કરી છે, દિલને દરિયા જેવું રાખજો, એમાં બધું જ સમાઈ શકે, માન અપમાન જ્ઞાન સુખ દુઃખ બધું જ. એટલે દિલને દરિયો એવો બનાવો કે ઉદારતા, અને આપણી ઉદારતાની અંદર આપણા અનુભવો એમાં સમાયા જ કરે, આવ્યા જ કરે. જેમ યથા નદીનામ બહુ અંબુ વેગા સમુદ્રમેવા વિમુખાદ્રવંતી, બીજા અધ્યાયના 70મા શ્લોકની અંદર તો પણ એ જ વાત કરી કે બધી જ નદીઓ સમુદ્રમાં હંમેશને માટે ઠરવાયા કરતી હોય. અને એવી રીતે જ્ઞાન આપણામાં આવ્યા જ કરે, ઠલવાયા જ કરે, તો પણ એ જ્ઞાનનો દરિયો ક્યારેય છલકાય નહીં, સમાયા કરે, આવ્યા કરે સમજણથી. અને જેમ દરિયો ગંભીર થઈ જાય, ઉછળે નહીં. આટલો વિશાળ દરિયો છે અને જો ગંભીરતા ના રાખે ને તોફાને ચડે તો આ થયું તું ના જોયું, કેટલા મારી નાખ્યા, કેટલું નુકસાન. તો દરિયો ગંભીર છે, બસ એને દ્રષ્ટિ સમક્ષ રાખીને તમે પણ દરિયાવ દિલ થાઓ, વિશાળતાને મન સાંકડું ના કરી દેશો. આજકાલ મન એટલા સાંકડા થઈ ગયા છે, એને લીધે ઘરે નાના થઈ ગયા છે, અને એને લીધે મા બાપે નથી સમજી શકતા. એની અંદર છોકરાના મા બાપને ક્યાં હોય થી. એટલા માટે જે મહારાજ કે છે, દિલ દરિયે થઈએ ગંભીર. જયારે ઉપાસનાની અનુભૂતિ મળે, ઉપાસનાનો અનુભવ મળે, સ્થિરતા આવે, ત્યારે એમાં ગંભીરતા આવવી જ જોઈએ. અને માણસના વ્યક્તિત્વનું ગાંભીર્ય એ પ્રગટ થયા વગર ન રહે. આ માણસ બહુ ગંભીર છે એમ કહી દેવાય. અને ઉપમા આપ્યું હોય તો કે છે, દરિયાવ દિલનો માણસ છે, દોલો છે. સંતો મહાપુરુષ આવી દિવ્ય ચેતનાઓ છે, જય મહારાજ જેવી, એ હંમેશા દરિયાવ દિલ હોય, બધાને સમાવે આવો, દરેકના દુઃખને પણ સમાવે આવો. અને એવો દરિયો કે સૌને પોષે, દાન આપે, લઈ જાઓ, વાદળા બનાવો, વરસાદ વરસાવો, પકવો, નદીઓ વેવડાવો, તળાવ ભરો. તો ઉદારતા દિલ દરિયા જેવી, કે દરિયો બધી જ રીતે સક્ષમ છે, સૌને પોષે છે અને સૌને સંગ્રહ છે ખરો. દુનિયાની બધી જ નદીઓના જળ સંગ્રહ છે, અને વાદળ વરસાદ બનાવીને સૌને ભીજવે છે પણ ખરો. એટલે આપણા જીવનની ઉદારતા પણ એવી હોય કે જેનો સંતોષ આપણને પોતાને થાય. અને સાધન ભજનની ગંભીરતા એટલી બધી સરસ, સ્વાદિષ્ટ હોય, મધુર હોય, જીવનની અંદર સુખ શાંતિ ને આનંદ જ આપ્યા કરે. કેમ કે સાધન ભજનની અંદર જે સ્થિરતા અને અનુભવ મળ્યો, અને અનુભૂતિ દ્વારા જ માણસ શાંત થશે, સ્થિર થશે, ગંભીર થશે. જુઓ ને, આગળ જય મહારાજે કહ્યું ને, અનુભવ ની શું કરવાની, એધાણી અનુભવ ની કરીએ. કોઈ પણ અનુભવ હોય એને સમજીએ, એને પોતાના જીવનની અંદર વ્યવસ્થિત ગોઠવીએ, ગમે ત્યારે કામ લાગે, એધાણી અનુભવની. અને એ અનુભવ જયારે આપણા પોતામાં પરિપક્વ થાય, આપણા પોતામાંથી જ અનુભવ ઉઠે, બીજાનો અનુભવ નહીં, અનુભવ ઉર ઉપજે, જ્યારે તે વખતે માણસ પોતે જ મનથી એટલી સ્થિરતા પ્રાપ્ત કરશે, ઓહો આવી સ્થિરતા, આવી શાંતિ ક્યારે જોઈ નથી, સાંભળી નથી, માણીએ નહોતી. અને આજે સમયાલય સાધનનું સાર સમી ગયા, એટલે બધું મેળવી લીધું છે, કશું મેળવવાનું બાકી નથી. ભગવાને ગીતામાં એમને કહ્યું, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે ના અધિકમ તથા. સમયાલય મળી ગયું. શું મળ્યું? જેને મેળવ્યા પછીથી બીજા કશાનો લોભ ના જાગે, લાલચ ના જાગે, સંતોષ થઈ જાય. એના જેવો મોટો લાભ બીજો કોઈ નહી. મોટો લાભ થયો દર્શન કરતા દિલની દુગ્ધા વામી. બધી દુગ્ધાઓ, બધી અંદરની ભાંજગડો મટી ગઈ, શાંત થઈ ગઈ. ક્યારે? ગંભીરતા આવી. સતગુરુ મહારાજ, બસ જય મહારાજ, સદાય આવીને આવી રીતે જાગ્રત રાખજો અમને. અને અમારામાં આપ આવશો ને, એટલે અમે બિરાજેલા જ છો, એટલે અમે જાગ્રત છીએ. આપણી વૃત્તિઓ સ્થિર થાય, શાંત થાય. આપણી વાણીમાં ગંભીરતા હોય, દ્રષ્ટિમાં પણ એટલી જ ગંભીરતા હોવી જોઈએ, કોઈને આપણી દ્રષ્ટિની અંદર સહેજ પણ અવિવેક ન લાગે, વાણીમાં વ્યવહારમાં જેટલી ગંભીરતા હશે એટલી જ એના પોતાના આત્માની ચેતનામાં દિવ્યતાની જાગૃતિ થશે, અનુભવ ઉર ઉપજે. આવો અનુભવ જ્યારે, પછી શા માટે ભટકવું, માત્ર દુનિયામાં જ નહીં 184 ની યોનિમાં શા માટે ભટકાવ કરવું, નીકળી જઈએ બહાર. પણ ક્યારે આપણા સાધન ભજનનો અનુભવ આપણને પોતાને થવો જોઈએ, આપણા સાધન ભજનનો અનુભવ એનું માપ શું, સદાચાર આવે, સંયમ આવે, શાંતિ આવે, સાત્વિકતા આવે, આવા અનેક દૈવી ગુણો આપણામાં આવતા જાય આવતા જાય, દયા, સહાનુભૂતિ, પ્રેમ, ધર્મ, ત્યારે સમજવાનું કે હવે ગંભીરતા તરફ જીવન આગળ વધી રહ્યું છે. દરિયો કિનારા ઉપર ઉછાળા મળે એના મોજા દેખાય, અથડાય ખરા, પણ મધદરી આગળ ઊંડી જઈએ તો ત્યાં મોજા હોય, કોની જોડે અથડાવવાનું? દરિયો ગંભીર હોય, સ્ટીમરમાં મુસાફરી પડી હોય ખબર પડે, જેમ જેમ કિનારો છોડીને અંદર જઈએ ને એમ દરિયો આમ હલ્યા, જેમ આપણું આપણી ચામડી હલ્યા કરે એના વાળ એમ થોડો થોડો હલ્યા કરે, પણ મોજાના જેવું તોફાની સ્વરૂપ નહીં હોય. અને એટલે જ કહ્યું, જ્યારે સાધન ભજનની મધ્યમાં જઈએ ને ત્યારે ગંભીરતા સ્થિરતા આપોઆપ આવી જાય. આટલી બધી પ્રક્રિયા પછી જે મહારાજે પોતાના શ્રી મુખે કહ્યું, થઈએ ગંભીર દિલદરીએ. સાધન ભજન કરતા 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 છેક ઉડાણ સુધી પહોંચાઈએ, ત્યાં તોફાન કશું જ નથી હોતું. 5-50-100 માઇલ અંદર દરિયામાં જતા રહ્યો જોઈએ, જલ મધ્ય જય સમીન, સદા નીર આધાર, એને પાણીનો જ આધાર, બીજો કશું. તો એ જે ગંભીરતા છે ને એ માણસને એના સ્વસ્વરૂપની ચરમસીમાએ પહોંચાડી દે એને, અને એ જે અનુભવ પોતાનો એના માટે એટલો સરસ ભાવ બતાવ્યો કે પોતાના જ સર એટલે પોતાના જ હૃદયની અંદર સ્થિર થઈ જાવ. બસ હવે પછીની જે વાત આવી, બહુ જ અગત્યની વાત કરી છે જય મહારાજે. આખા પદની અંદર આટલી બધી સાધનની સમજણ આપી, આટલી સરસ સાધનની સંપન્નતા પણ આપી. માણસ લૌકિક જીવનમાં બહુ પૈસા વાળો, બહુ પૈસા વાળો, બહુ પૈસા વાળો થઈ જાય ને એટલે નાના નાના માણસોનો સંપર્ક ઓછો કરી નાખે. હું મોટો છું, બોલવાનું ઓછું કે વાતો ના કરે સામાન્ય માણસની જોડે, એટલે પોતાની જાતને થોડો મોટો ગંભીર માની લે. ભલે વ્યવહારિક જીવન છે, જેમ જેમ સાધન ભજન વધતું જાય તેમ તેમ માણસ પોતાના અત્યંત ઊંડાણમાં ઉતરતો જાય ને એમ ગંભીરતા આવે, દ્રષ્ટિ પણ, દ્રષ્ટિ સ્થિરાયસ્ય વિનિવેવ દ્રશ્યમ, જેની દ્રષ્ટિ સ્થિર છે, જેનું મન સ્થિર છે, કે કોઈ પણ વસ્તુ વગર મન સ્થિર થઈ જાય, કોઈ પણ દ્રશ્ય વગર દ્રષ્ટિ સ્થિર થઈ જાય. સરસ શ્લોક છે આ. તો એ સ્થિરતા આવી. જેમ લૌકિક સંપત્તિમાં પેલો ગંભીર બને, એમાં અધ્યાત્મની સાધન ભજનની જેમ જેમ ઊંચાઈ વધતી જાય ને, એમ એ આપોઆપ ગંભીર થતો જાય, બોલે નહીં, માત્ર એક સહેજ આંખ ઊંચી કરીને દ્રષ્ટિ જ આપે, પણ સામા માણસને એનો અનુભવ થાય, બોલે નહીં, માત્ર દ્રષ્ટિ તમારી સાથે કરે, તમને સંતોષ થઈ જાય. તો આ છે ગંભીરતા, આ છે એ મહાપુરુષોના જીવનની અનુભૂતિ, પણ એ સાધન ભજન વડે જ આવે. સાધન સદગુરુનું સાચું, જે સત્સંગ કહીએ છે એ જ સત્ય સાધન. સાચાનો સંગ એનું નામ સત્સંગ. સત્ય એટલે આત્મા, આત્મા એ જ સત્ય છે, એનો સંગ, એટલા માટે એને સત્સંગ કહ્યો. મારું આત્માનું સ્વરૂપ સત્ય છે અને હું એની સાથે જ મારો અનુભવ કર્યા કરું છું, એની સાથે જ હું મારું ચિંતન કરું છું, એની સાથે જ મારો સંબંધ રાખું છું, એનું નામ છે સત્સંગ. જ્યાં સુધી આત્માનુભૂતિ ન થાય ત્યાં સુધી આ સત્સંગ કરે, એ પણ આત્માની આત્મજ્ઞાનની જ વાતો છે. એને સાંભળવું, એનું નામ સત્સંગ છે. એથી નીચે પગથિયે ઉતરવું હોય તો સાધ ભજન છે, કથા છે, વાર્તા છે, એ પણ એક સત્સંગ છે. સત્સંગ વડે માણસ સંયમી ને સદાચારી બને, અને જેમ જેમ ઉપર આગળ વધતો જાય તેમ એનામાં સત્સંગ સાધન ભજનની ગંભીરતા પકડાતી જાય. કેમ? અનુભવ થઈ ગયો, અને પછી એ પોતે જ પોતાની અંદર સ્થિર થઈ ગયો. નથી કોઈની સામે જોવું, નથી કોઈની સાથે વાતો કરવી, નથી કોઈની સાથે બોલવું, કોઈની સાથે કશો જ વ્યવહાર રાખવો નથી, માત્ર થઈએ ગંભીર, દિલ દરિયે. આપણા સ્વસ્વરૂપની જે વિશાળતા, અગાધતા છે, એની અંદર જ ગંભીર થઈને રમ્યા કરવાનું, સ્થિરતા. તો આટલા સરસ ભાવો સાથે જે મહારાજ આપણને આગળ લઈ જાય છે, સગળે સમદ્રષ્ટિ કરીએ, કોઈ ભેદ નહીં, કોઈ પરાયું નહીં, કોઈ પારકું નહીં, બને ત્યાં સુધીનો જે ગંભીર થઈ ગયા પછીથી માણસ અંતર્મુખ થઈ ગયા પછી એને સંબંધો જ ના હોય ને, જે જોયે બધાય બધાના પ્રત્યે માત્ર સદભાવ. ડોંગરે મહારાજને જોઈ લો આપણે, જેને દ્રષ્ટિ મળે એમ થાય ઓહો સદભાવ સદભાવ, કોઈની સાથે બીજો વ્યવહાર જ નહીં, દ્રષ્ટિનો નહીં, વાણીનો નહીં, વ્યવહારનો નહીં, બધાને માટે સદભાવ. સગળે સમદ્રષ્ટિ કરી, વ્યવહારમાં પડીએ તો કંઈક અંદર ગુણ અવગુણ દેખાય ને, અને એક ગુણ અવગુણ દેખાય તો ભેદ દેખાય ને, તો એની અંદર પછી બીજું આગળ રાગ દ્વેષ ઉત્પન્ન થાય ને. પણ એ રાગ દ્વેષ છે સાધન ભજનની અંદર અવરોધ રૂપ છે, યાદ રાખજો. જ્યારે પણ સાધન ભજન કરવા બેસીએ ત્યારે કોઈની પણ ઈર્ષા નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, એની અદેખાઈ નહીં, અણગમો નહીં. સાધન ભજન કરવા બેઠા છીએ અને જો કોઈ દુશ્મન મગજમાં આવી ગયો તો તમારું સાધન ભજન નહીં થવા દે, એ તમારી જોડે રમ્યા કરશે, તમે એની જોડે રમ્યા કરશો. એટલે કે છે કે આ બધાથી દૂર હટી જવાનું. જ્યારે પણ સાધન ભજનનો સમય થાય ત્યારે મનને એમ કહી દેવાનું, હું હવન કરવા બેઠો છું, કોઈ પણ ખોટા વિચારનું વાડકું લાઈને નાખીશ નહીં. નહીંતર જેટલા શાંતિથી સાત્વિકતાથી સાધન ભજનમાં બેઠા છું ને, એટલું જ મન અવનમાં હડકા નાખવા માટે લઈ આવશે, કંઈક ને કંઈક થી ના હોય ત્યાંથી લાઈન ફેંકશે. સજાગ ત્યાં રહેવાનું છે, જીવનને સમજાવવાનું ત્યાં છે. સગળે સમદ્રષ્ટિ કરીએ, કોઈ અપમાન કર્યું છે ને તો સાધન ભજન વખતે મારે મારું આટલું અપમાન કરી દીધું, મારું આવું નુકસાન કરી દીધું, મને આવું બોલી ગયો, આવું કહી ગયો. આ દ્વેષ મનને શાંતિથી સાધનમાં સ્થિર નહીં થવા દે. અને એટલા માટે તો જયારે પણ ભજન પૂજન નિત્ય નિયમ કરવા બેસીએ ને ત્યારે આ બધાને એ કચરાને બહાર ફેંકી દેવો પડે. ઘરમાં એક સાપોલ્યું હોય નાનું, બહુ મોટું નહીં, તો આખી રાત ઊંઘ આવે ખરું કે? એમ આપણે સાધન ભજનમાં બેઠા આવીએ ને આવું એકાદ છછુંદર અંદર પેસી ગયું મગજમાં, શાંતિથી ના બેસવા દે તમને, ભજન નહીં કરવા દે એકાગ્રતાથી. અને એટલા માટે રાગ કે દ્વેષ, દ્વેષ એટલે દુશ્મનાવટ, પણ રાગ એટલે આસક્તિ, આસક્તિ પણ તમને એકાગ્રતાથી શાંતિથી ભજન નહીં કરવા દે. એટલે જેમ કિનારે ઉભેલો માણસ નદીના વહેતા પાણીને જોયા જ કરે છે, જોયા જ કરે છે, તટસ્થ, તટ ઉપર ઉભો છે, માટે તટ તટસ્થ છે. પણ જો પાણીમાં વહેતી કોઈ વસ્તુ જોવે ને અંદર પડે તો પલળવાનો છે, ડૂબવાનો છે, પણ કિનારે ઉભો રહે તો ડૂબાય નહીં. એટલે કોઈ પણ પરિસ્થિતિને પકડશો નહીં, જો સારી માનીને પકડવા ગયા તોય ડૂબશો, ખોટી માનીને પકડશો તોય ડૂબશો. એટલે સાધન ભજન ની અંદર જે મહારાજે આપણને છેલ્લું વાક્ય કહી દીધું છે, તો એ આખો સરસ ભાવ છે. સમદ્રષ્ટિ, આપણી દ્રષ્ટિમાં કોઈ વિકાર ના હોવો જોઈએ, કોઈ વિકૃતિ ના હોવી જોઈએ, કોઈ ભેદ ના હોવો જોઈએ. માના અપમાન સ્તુલ્ય સ્તુલ્ય મિત્રારી પક્ષયો રાગ દ્વેષ યુક્તે સ્તુ, એનાથી પર થઈ જવાય. નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. આત્મવાન એટલે પોતાની આત્માની અનુભૂતિ કરેલો માણસ તે છે, કોઈના પ્રત્યે રાગ દ્વેષ સહેજ પણ ના રાખે. જેટલો દ્વેષ દુઃખકર છે એટલો રાગ પણ ઉપાધિ વાળો છે. કોઈના પ્રત્યે પણ આસક્તિ થઈ ગઈ, તમે સ્થિર તમારા જીવનને સ્થિર નહીં રાખી શકો, તમારા પોતાના જીવનને તમે જાતે નહીં સમજી શકો, તમે જાણે કે બીજાની અંદર જ પડી ગયા છો. અને એટલા માટે જ જે મહારાજે આપણને કહ્યું કે સગળે ક્યાંય પણ ભેદ દ્રષ્ટિ ન થવા દેવી, સગળે સમદ્રષ્ટિ કરીએ, બસ સૌના પ્રત્યે સદભાવ, કોઈના પ્રત્યે કુભાવ નહીં, કોઈના માટે ઈર્ષા નહીં, અદેખાઈ નહીં. જો ઈર્ષા અને અદેખાઈ પેસી ગઈ ને તો માણસ 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 તરીકે નહીં રહે, એ પછીથી ભમતા રખડતા પશુની માફક એનું મન રખડ્યા કરશે. એટલે સમદ્રષ્ટિમાં તો બહુ ગુણ છે, દરેકની પ્રત્યે સમતા સિવાય બીજું કશું વિચારવાનું જ નહીં. દરેકમાં ભગવાન બેઠેલો છે. પછી સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના, કૂતરું હોય, વિદ્વાન હોય, ગમે તે હોય, દરેકમાં ભગવાન બેઠેલો છે. એટલા માટે કહ્યું સગળે સમદ્રષ્ટિ કરીએ, આપણી દ્રષ્ટિમાં અભેદ હોય, માત્ર સૌના પ્રત્યે સદભાવ હોય તો જ જીવનને જીતી શકાશે. સ આત્મવાન, અને એ જ આત્માની અનુભૂતિ કરી શકશે. જય મહારાજ.